એની છેલ્લી આરતી સંબંધી ગાથા છે. હવે સાધક પોતે સમ્યક જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમીને સાધક થઈને આત્માનો અનુભવ કરીને આત્માનું સ્વરૂપ કહે છે કે અમે આ રીતે આત્માને અનુભવીએ છીએ અને આવો આત્મા છે. એ કેવો છે કે હું એક છું. પેલો બોલ છે, હું એક છું. માત્ર જ્યોતિરૂપ આત્મા છે કે જે મારા ગુણ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા, ક્રમ એટલે એક પછી એક પર્યાય, મનુષ્ય પર્યાય, દેવ પર્યાય આદિ, ને અક્રમરૂપ એટલે વેદ, કષાય, લેસા, યોગ એ બધા એક સાથે ઘણા પ્રકારના ઉદય ભાવો પ્રવર્તા હોય છે એક જ પર્યાયમાં. અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી એટલે બધા પર્યાયોથી વેદરૂપ થતો નથી, એટલે પર્યાય રૂપે હું થતો નથી. પર્યાયના જે ભેદો છે એ રૂપે હું થતો નથી. હું તો અભેદ આત્મા દ્રવ્ય છું. અભેદ દ્રવ્ય છું. દ્રવ્ય એટલે અનંત ગુણનો કુંભ, એને દ્રવ્ય કહેવાય. અને સમય વર્તા પરિણામ સમય સમય ઉત્પન્ન થાય અને નાશ થાય એને પરિણામ કહેવાય. વ્યવહારની વિષય છે એ ભાવો કુંભ, એટલે પર્યાય રૂપે હું ભેદરૂપ થતો નથી, એટલે પર્યાય રૂપે હું થતો નથી. હું તો દ્રવ્ય રૂપે છું, અભેદ છું. અભેદને દ્રવ્ય કહેવાય ને ભેદને પર્યાય કહેવાય. ભેદરૂપ થતો નથી, પર્યાય રૂપે થતો નથી, અનેક રૂપે થતો નથી. કેમ કે ક્રમ ને અક્રમ રૂપ પર્યાયો અનેક છે, પરિણામ અનેક છે, અને હું તો એક છું. અનેક એ મારું સ્વરૂપ નથી. લેસા, યોગ, વેદ, કષાય, માર્ગણા, સમ્યક માર્ગણા એ બધા ઘણા પ્રકારના પર્યાયના ભેદો છે. મારા જ્ઞાનનો વિષય છે એ ખરા. હોય એનો ઉલ્લેખ હોય, નવું હોય એનો ઉલ્લેખ નથી. એ કંઈ સસલાના સંગ્રહ જેવા નથી. પરિણામો છે ખરા, અનેક પરિણામો મારા જ્ઞાનમાં વર્તમાન જણાય છે, પણ એ પરિણામ ભેદરૂપ પરિણામ રીતે હું થતો નથી. હું તો એ અભેદ રહું છું, હું એક છું. આ એકની વ્યાખ્યા કરી. હવે હું શબ્દ છું એની વ્યાખ્યા કરે છે. એ પહેલા કરતા સૂક્ષ્મ છે, સુધરી જાય છે, બહુ સારી. હું શબ્દ છું, શુદ્ધ થઈશ નહીં. શુદ્ધ થાય છે તે મારું સ્વરૂપ નથી. પરિણામ શુદ્ધ થાય છે એ મારા જ્ઞાનનો વિષય છે. સંવર, નિદ્રા, મોક્ષ, જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ પહેલા મળી જતા અને હવે શુદ્ધ થયા અને પૂર્ણ શુદ્ધ થશે. પરિણામ શુદ્ધ થાય છે અને થશે. હું તો શુદ્ધ છું. છું અને થાય છે થશે એમાં મોટો છે. છું એ દ્રવ્ય સામાન્ય કે છે કે પાણી સ્વચ્છ છે, પાણી શીતળ છે. પાણી શીતળ થશે પહેલા ઊનું છે અને પછી જાદુ થાય છે પાણી. એ નહીં, એ તો પરિણામની વાત છે. પણ પાણી સ્વભાવે શક્તિએ શીતળ કે છે ને છે એ હું આત્મા છું. એને બોલ કે છે હું શુદ્ધ છું. શા માટે શુદ્ધ છું એનું કારણ આપે છે કે નર નારક આદિ જીવના વિશેષો. નર એટલે મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચ એ બધા જીવના વિશેષો છે, જીવના પર્યાયો છે. જીવ નથી, જીવ જુદો ને જીવના પરિણામ જુદા. જીવનું નામ જુદું ને એના પરિણામનું નામ પણ જુદું. જીવનું લક્ષણ જુદું ને પરિણામનું લક્ષણ પણ જુદું. परिणाम थी आत्मा अनंत काल की एक वार पण परिणाम थी जुदो पड़े रहे पोते पोताना परिणाम थी जुदो थे जुदी बात ने सोनू एना घाट थी जुदू थे अभी केम बेसे गले उतरिए केम सोनू सोनू एना घाट थी जुदू थे જો સોનું અને સોનાનો ઘાટ એક હોય તો એક સોનાનો ઘાટ એનો જયારે ભાંગવામાં આવે નાશ કરવામાં આવે તો સાથે સાથે સોનું પણ નાશ થઈ જાય પણ ઘાટ ગમે એટલા થાય ને ગમે એટલા ભાંગો પણ સોનું તો નાશ થતું નથી પરિણામ નાશ થાય છે સોનું દ્રવ્ય રૂપે કાયમ રહે છે એનો નાશ થતો એમાં આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે દ્રવ્યનો પર્યાય જો એક હોય તો આ નરનારક આદિની મનુષ્ય પર્યાય અને આત્મા જ્ઞાનમય આત્મા અને મનુષ્ય પર્યાય જો એક હોય તો આ મનુષ્ય પર્યાયનો વ્યય થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય તો દેવગતિમાં જાય કોણ માટે પર્યાય અને દ્રવ્ય બે સાથે સાથે છે પણ બે એક થઈને રહેતા નથી બે પોતપોતાની સત્તા અલગ રાખે છે ક્ષણિક સત અને ત્રિકાળ સત બે સત અલગ અલગ છે નિત્ય ને અનિત્ય બે પોતપોતાના ધર્મમાં છે નિત્ય દ્રવ્ય અનિત્ય પરિણામ રૂપ થાય નહીં અને અનિત્ય પરિણામ નિત્ય દ્રવ્ય રૂપ થાય નહીં માટે આ જૈન રત્નની જો કોઈ મહાન વિશેષતા હોય તો આ છે એ વિશેષતા એ છે કે જગતના પદાર્થો દેહાદીથી જુદો છે આત્મા ત્યાં સુધી આવ્યા છે કેમ કે એ તો પ્રગટ છે આત્મા ત્યાંથી નીકળી જાય દેહ અહીંયા આપણે બાળી નાખીએ એટલે એ તો એને સમજવું ચાલવું પડે પણ વર્તમાન ચાલતા પરિણામથી જયારે ક્રોધના પરિણામ છે ત્યારે ક્રોધના પરિણામથી આત્મા જુદો છે જયારે દુઃખ દુઃખ દુઃખના પરિણામ છે એનાથી આત્મા જુદો છે એ વિશેષતા છે એ જીવદર્શનની વિશેષતા છે એક વાત કરશે બીજી વાત અંદર સૂક્ષ્મ કરશે કે સંવર્ણ વીરાના જે પરિણામ છે એનાથી પણ આત્મા જુદો છે એ બે વાત આમાં કરે છે જે પેલા સોળ વાત કરી કે નરનારક આદિ જીવના વિશેષો એટલે કે એ જીવનો અંદરમાં ગતિનો એક ભાવ છે ગતિનો એ ભાવ મનુષ્ય ગતિ એ ભાવ છે આત્મા જુદો છે અને ભાવ જીવન પર્યાય આ દેહના નિમિત્તે થાય એનાથી પણ આત્મા જુદો છે નરનારકાદી જીવના વિશેષો એ જીવના વિશેષો કયા જીવના પર્યાયો જીવ સામાન્ય અને જીવ વિશેષ જીવ સામાન્ય ને દ્રવ્ય આત્મા કહીએ અને એના વિશેષોને અવસ્થા કહીએ આ મનુષ્ય પર્યાય દેવ પર્યાય બધી વિશેષ અવસ્થા છે એની જીવના વિશેષો પછી અજીવ જીવથી એક જુદો અજીવ તત્વ છે ઉદગલ કર્મનો ઉદય આવે છે ને એમાં આત્મા જોડાય છે તેને આઠ કર્મના ઉદયને અજીવ કહેવામાં આવે છે નિમિત્ત છે અજીવ છે કે નિમિત્ત છે અને જીવના પરિણામ સાથે અજીવનો સંબંધ થાય છે જીવના પરિણામનો જીવનો નહીં જીવના પરિણામનો અજીવની સાથે સંબંધ થાય છે નિમિત્ત નૈમિત સંબંધ જે પોતાના સ્વભાવને ભૂલીને એ ઉપયોગ પરમાં જોડાય છે તો એની દશામાં પુનપા પાસોને બંધ ચાર પ્રકારના પરિણામ પ્રગટ થાય છે એ પરિણામથી ભગવાન આત્મા જુદો છે એટલે અજીવથી જુદો છે હવે આગળ પુણ્ય પાપ આશ્રવ પુણ્યને પાપ બે મળીને આશ્રવ કહેવામાં આવે છે હવે આ પુણ્યને પાપ અને આશ્રવ શબ્દ નિકટ ખરેખર તો પુણ્યને પાપ બે મળીને આશ્રવ થાય તો પણ અહીંયા આશ્રવનો ઉલ્લેખ જુદો કેમ કર્યો છે તે પણ વિચારવા જેવી વાત છે. કે પુનને પાપના પરિણામ છે એમાં મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્રની વિપરીતતા પર્યાયની એ બે પુણ્ય પાપના સમાય છે. પણ આશ્રવ છે એના ચાર ભેદ છે, ત્યાગ, અવ્રત અને કસાય. એ જે ત્રણ પ્રકાર છે એ પુણ્ય પાપને બંધમાં સમાઈ જાય છે. પણ જે યોગ નામનો આશ્રવ છે તે પુણ્ય પાપને બંધમાં સમાતો નથી. જેમ કે યોગ છે એના બે ભેદ છે, એક સકસાય યોગ અને એક અકસાય યોગ. કસાય ગયા પછી પણ યોગ નામનો આશ્રવ જીવે છે. હજી 13મા ગુણ સ્થાને અકસાય યોગ કહેવાય. કંપન છે કેવાય ભગવાનને. કર્મ આવે છે પણ કર્મ બંધતા નથી. જેમ કે યોગથી આશ્રવ અને કસાયથી બંધ એવું આગમનું વચન છે. અભ્યાસ પણ થોડો થઈ જાય. યોગથી આશ્રવ અને કસાયથી બંધ. યોગ એટલે કંપન, મન વચન કાયાનું જે નિમિત્તે પ્રદેશનું કંપન થાય એના નિમિત્તે કર્મ રજકણ આવે ખરા, પણ જો કસાય હોય તો બંધ થાય કર્મનો, અને જો કસાય ન હોય તો આવે ને ખરે, આવે ને ખરે. એ સાંપ્રાયિક અને ઇરિયાપથ બે પ્રકારના આશ્રવ છે. તો કહે છે કે યોગ જે છે એ 13મા ગુણસ્થાનના અંત સુધી યોગાશ્રવ છે, અને કસાય 10મા ગુણસ્થાન સુધી હોય. તો કસાય સકસાય યોગ 10મા ગુણસ્થાન સુધી, અને અકસાય યોગ 13મા ગુણસ્થાને કસાય હોતો નથી. માટે જે આશ્રવ શબ્દ વાપરો, પુણ્ય પાપ અને આશ્રવ, તો પુણ્ય પાપ તો મિથ્યા, અવ્રત અને કસાય. ચાર પ્રકારના આશ્રવમાં પ્રમદ જોડો તો 5 થાય, ટૂંકો કરો તો 4. પ્રમાદને અંદર ગર્ભિત કરો તો 4 પ્રકારના આશ્રવ. મિથ્યાત અવ્રત ને કસાય, મિથ્યાત શ્રદ્ધાગુણની રીતે પર્યાય, શ્રદ્ધાગુણનો દોષ. અવ્રત ને કસાય તો ચારિત્ર ગુણનો દોષ છે. પેલો શ્રદ્ધાગુણનો દોષ ચાલ્યો જાય અને ચારિત્રનો દોષ અવ્રત ને કસાય રહી જાય. અને અવ્રત ને કસાય પણ જો જાય 12મી તો યોગ નામનો આશ્રવ હજી રહી જાય. 13મા ગુણસ્થાન સુધી હોય. 14માનો પેલા સમય યોગ નામના આશ્રવનો ભાવ અયોગ જીન કેવડી થાય. માટે પુણ્ય પાપ આશ્રવ એનાથી ભગવાન આત્મા જુદો છે. હા હા, ચાલતા પુણ્ય પાપના પરિણામથી આત્મા જુદો. કેમ કે એક લાગે છે એને. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એક તત્વ નથી, એક તત્વ નથી, બે તત્વ, ત્રણ તત્વ, ચાર તત્વ, નવ તત્વ ભિન્ન ભિન્ન છે. નવના નામ ભિન્ન છે, નવની સત્તા ભિન્ન છે. પુણ્ય પાપ આશ્રવ એ મનની પરિણામ કયા? સંવર નિગ્રહ એ સમૃદ્ધ સંજ્ઞાન ચારિત્રના પરિણામ છે. એની શુદ્ધિની પ્રગટતા અને શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિ પ્રગટે તેને સંવર કહેવાય, શુદ્ધિ વધે તેને નિગ્રહ કહેવાય, અને શુદ્ધિ પૂર્ણ થાય તેને મોક્ષ કહેવાય. આનંદની પ્રગટતા તે સંવર, આનંદની વૃદ્ધિ તે નિર્જરા, અને આનંદની પૂર્ણતા તેને ભગવાન મોક્ષ તત્વ કહે. આ સંવર ને નિર્જરા અને બંધ રાગમાં એકત્વ બુદ્ધિ માનવી તેને ભાવબંધ કહેવામાં આવે છે. એ બંધ અને મોક્ષ સ્વરૂપ પૂર્ણ આનંદની પ્રાપ્તિ. જે વ્યવહારિક નવ તત્વો અમે જીવ પણ આવી ગયો, જેમ કે જીવને હારે ગયો ત્યારે નવ તત્વ થાય ને. પણ એ જીવ કયો? કે ઓનો સ્વાંગ વાળો નર નારક આદિ મનુષ્ય, એની જે પર્યાય છે જીવની અવસ્થાઓ, એ સ્વાંગ છે. એ નવે તત્વો વ્યવહારિક છે. વ્યવહારિક એટલે જે ત્રિકાળ નિશ્ચયની નો વિષય, સમ્યગ્દર્શનનો વિષય છે, એ તો એટલો ધ્રુવ પરમાત્મા જીવ સામાન્ય નાયક ભાવ માત્ર છે. અને આ જીવના પરિણામને અજીવની સાથે સંબંધ થાય તો પુણ્ય પાપ આશરો બંધ થાય. પછી અજીવમાં સંબંધ છોડી દે, પરિણામ એ બધું પરિણામમાં છે. જીવ તો જેવો છે તેવો છે, જેવો છે તેવો ને તેવો છે. જીવના પરિણામ બહિર્મુખ થઈને અજીવમાં પરનો સંકરે નિમિત્તમાં જાય તો પુણ્ય પાપ આશ્રમને બંધ પરિણામ થાય, અને અજીવનો સંબંધ છોડે પરિણામ, અને પરિણામ આત્માને સંલગ્ન થાય તો સંવર નિદ્રાને મોક્ષ થાય. પુણ્ય પાપ આશ્રમ બંધ અધર્મ તત્વ છે. સંવર નિદ્રાને મોક્ષ ધર્મ તત્વ છે, અને એમાં છુપાયેલો ભગવાન આત્મા એ ધર્મી છે. જીવ એ ધર્મીને શોધવો જોઈએ. ધર્મને શોધવા જશો તો ધર્મ એ નહીં મળે ને ધર્મી નહીં મળે. ધર્મ તો પર્યાય છે, અવસ્થા એક સમયની, એ તો વર્તમાનમાં છે બી. તેની એની ભાવના સમ્યક દર્શનના ચૈતન્યના પરિણામ નથી. સમજીરા અને મોક્ષની પર્યાય પ્રગટ અજ્ઞાની પાસે નથી. તો જે નથી એની ભાવના ન હોય, જે છે એની ભાવના હોય, એ કોણ? એકાદી બધી સામાન ખ્યાલ આવે છે કઈ? ભાવના કેવી હોય? કે હોય એની ભાવના થાય, હોય એનું ધ્યાન હોય, ન હોય એનું ધ્યાન હોય. અને જે જ્ઞાન ચૈતન્યના પરિણામ તો નથી અજ્ઞાની પાસે, તો એનું ધ્યાન ન હોય, એની ભાવના ન હોય. પણ ભાવના તો ત્રિકાળી સામાન્ય એકરૂપ જે જીવ તત્વ છે એ આ બધા પરિણામથી જુદો છે. એની ભાવના ભાવતા જીવને સંવર અને નિર્યા પ્રગટ થાય ને પૂર્ણાનંદ એવા મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ સ્વરૂપ વ્યવહારિક નવ તત્વ, આ હા હા, મોક્ષને પણ વ્યવહાર કયા? કોણ છે, કોની તાકાત થઈ, કોની તાકાત અનુભવી કહેવાય? કોઈ કહી શકે? મોક્ષના પરિણામ વ્યવહાર છે, વ્યવહારની નો વિષય છે. કેમ કે ભેદ છે, કેમ કે એ સમયની પર્યાય છે, કેમ કે એ સાપેક્ષ છે. મોક્ષ છે તે આઠ કર્મના અભાવની અપેક્ષા રાખે છે, અને બીજું અંદર ભાવ કર્મના અભાવની પણ અપેક્ષા રાખે છે, માટે સાપેક્ષ છે. અને ભગવાન આત્મા દરેક સામાન્ય નિર્ચક છે. આ સાર છે જીવ અધિકારનો નિચોડ. આડત્રીસ ગાથા, આડત્રીસની ગાથા બધું નિચોડ કે છે. તારું ભાઈ આવું સ્વરૂપ છે મોક્ષ સ્વરૂપ, જે વ્યવહારિક નવ તત્વો શબ્દ છે. વ્યવહારિક નવ તત્વો તેમનાથી અત્યંત જુદો છે. જો થોડુંક બાદ કરી નાખો, થોડુંક ગૌણ કરીને તો સીધો એકદમ મેળ આવી જાય. તેમનાથી છે, તેમનાથી એટલે કોનાથી? બધાને ભેદોથી. કેવો છું? અત્યંત અત્યંત જુદો છું. શું આપણે તો જુદો છું, પછી કેવી રીતે જુદો છું? પછી પણ ચાલતા જે પરિણામ છે, ચાલતા પરિણામ જે દેખાય છે એનાથી કથનથી જુદો એમ લખ્યું નથી. અત્યંત એટલે સર્વથા ભિન્ન છું, જુદો છું. ભાઈ આ લખેલું છે એનો અર્થ ચાલે છે ને? અમારે ભગવાનજીભાઈ કહ્યા હતા કે શબ્દ જે હોય એનો અર્થ કરવામાં આવે છે એક એક શબ્દનો, તો એમાં તો કઈ ના પાડી શકાય નહીં. કોણ જુદો છું? હું આત્મા અનુભવી કે છે, અનુભવી કે છે એ મારા અનુભવના પરિણામથી હું અત્યંત જુદો છું. શું અનુભવી ધર્માત્મા? આહા, ચારિત્ર વંશ જે સ્વભાવમાં રમે છે ને લીન થાય છે ત્યારે વિતરાગ પરિણામ પ્રગટ થયા છે. એ વિતરાગ પરિણામથી હું ચારિત્રથી જુદો છું. પાંચ મહાવર્તના પરિણામ તો ચારિત્ર નથી, એ તો આશ્રવ બંધ તત્વમાં જાય છે. આ તો નિશ્ચય ચારિત્રના પરિણામ વિતરાગી સ્વરૂપની રમણતા વાળા કથળ પડે કોલાહલ થાય પછી સમાજમાં, પણ કરવું શું? સત્ય વાત તો બહાર આવે ને આવે આવે ને અમે સત્ય કહેવા આવ્યા છીએ. શું એ અંદર ખરબડાટ થાય તો સાવ, પણ સત્ય તો સત્ય રહેશે ભાઈ. અને કોઈ લાયક જીવ હશે તો એના ખ્યાલમાં પણ આવી જશે. શું કહ્યું કે વિતરાગી સંતો ફરમાવે છે અનુભવ કરીને કે ચારિત્રના પરિણામથી શુદ્ધ ચારિત્ર, વિતરાગી ચારિત્ર જે મોક્ષનો માર્ગ છે, મોક્ષનું કારણ છે, એવા ચારિત્રાને મોક્ષ માર્ગ હ નિશ્ચય રત્નત્રયના જે પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે, પણ એ પરિણામથી હું અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. જો હું એની સહિત છું તો હું અશુદ્ધ છું. જો હું અશુદ્ધ કેમ લાયકા પડી ને કે જે આત્મા શુદ્ધ પરિણામથી સહિત માને છે, શુદ્ધ પ્રહલાદ પોતાના દ્રવ્યને સહિત માને છે, એને ઇનડાયરેક્ટ અશુદ્ધ પરિણામથી સહિત માની લીધો. કેમ કે શુદ્ધ પરિણામ છે કે અશુદ્ધ પરિણામની અભાવપૂર્વક થાય છે, અશુદ્ધ પરિણામના અભાવપૂર્વક શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે. શુદ્ધ પરિણામથી જે એકત્વ માને છે એને અશુદ્ધ પરિણામથી એકત્વ પણ આવી પડ્યું. આ તો સમયસર છે, સમજી ગયા? સૌ બ્રહ્માંડના રહ્યા છે. હું શુદ્ધ છું. શા માટે શુદ્ધ છું? કે શુદ્ધ પર્યાય છે, ભૂલ છું માટે શુદ્ધ છું. હું શુદ્ધ કેમ છું? કે શુદ્ધ પર્યાય થી હું રહેતા ભૂલ છું, શૂન્ય છું, તેથી હું શુદ્ધ છું. હું શુદ્ધ પર્યાય થી હું સહિત હોઉં તો હું શુદ્ધતો નથી. કેમ કે જે પરિણામ થી સહિત માને તે પરિણામ નો સ્વામી થઈ જાય છે અને એનો કરતા ભક્તા બની જાય છે, માટે દ્રવ્ય નું શુદ્ધ પણ દ્રષ્ટિમાં આવતું. બરાબર છે ભગવાન? હે સ્વભાવ બરાબર એમ જ છો. આ રીતે દ્રવ્ય સ્વભાવ લક્ષમાં આવે છે, અનંત કાળથી જોવાનો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે અને એ જીવ પામી જાય છે, અલ્પકાળમાં મુક્તિ ને પામે છે. જ્ઞાનીઓ જ્ઞાનીઓ ચાલતા જાય છે ને કહેતા જાય છે મોક્ષ તરફ. જ્ઞાનીનો પ્રયાસ મોક્ષ તરફ ડગ માંડ્યા છે. જ્ઞાની ચાલતા જાય છે અને કહેતા જાય છે, અને એમાં લાયક જીવો પણ પામતા જાય છે. જ્ઞાનીની વાણી વાંજરી ન હોય, જ્ઞાની વાણી પડે અને ઝીંડા ન હોય એમ બની શકે નહીં. જ્ઞાનીની વાણી નિરર્થક જતી નથી. જ્ઞાનીની વાણી નિરર્થક ચાલતા જાય છે, કહેતા જાય છે. અલ્પકાળમાં તો જેને મુક્ત અવસ્થા પ્રગટ કરવી છે એવા ગુરુદેવ ચાર જ ભાવ જેને બાકી છે. ચાલતા જાય તમે કેતા જાય, કોઈ પામો તો પામો. સમજશે સમજશે, પરમાત્માનું સ્વરૂપ કેતા કેતા તું એનું સ્વરૂપ સમજી જશે. એને શ્રદ્ધા છે, એને વિશ્વાસ છે તેનાને. જેટલી વાત શું કહે છે,
આ મોક્ષ તત્વ વ્યવહારિક તત્વ છે
અને મોક્ષ તત્વ થી હું અત્યંત જુદો છું અને ચારિત્રના પરિણામ થી હું જુદો છું. હજી પુણ્યના પરિણામ વ્યવહાર ચારિત્ર એનાથી આત્મા જુદો છે, માટે એનાથી
ધર્મ થતો નથી
એમ જ્યાં કહેવામાં આવે ત્યાં રાડ પડી જાય, પસીનો ઉતરી જાય. સાંભળતો ખરો, એના કરતા સુખ વાત બીજી થાય. એના કરતા જે નિશ્ચય રત્નત્રયના પરિણામ સાધકને પ્રગટ થઈ ગયા છે,
વિતરાગ પરિણામ પ્રગટ થઈ ગયા છે,
રાગ થી તો હું જુદો છું. હું જુદો છું એમ કેવું પણ અમને શરમ લાગે છે. પણ આમ કે વિતરાગી પરિણામ અમને પ્રગટ થયા છે એ વ્યવહારનો વિષય છે. એ કરવા યોગ્ય
નાશવાન છે અને શેષ સાપેક્ષ છે.
ભલે શુદ્ધ પરિણામ હોય પણ સાપેક્ષ છે, અનિત્ય સાપેક્ષ છે. અને હું તો નિત્ય નિરપેક્ષ તત્વ રહેલો માંથી અત્યંત જુદો છું. પેલું વાંચી લઉં એમ,
નવ તત્વો
તેમનાથી અત્યંત જુદો છું. હજી તો નવ તત્વો જો શ્રદ્ધા કરો તો સમય કસન સારે. નવ તત્વો થી આત્મા ભીન છે એવા ભીન આત્મા નું શ્રદ્ધાન કરે તો સમય દર્શન થાય.
નવ તત્વ જ્ઞાન નો વિષય છે, દ્રષ્ટિ નો વિષય.
નવ તત્વો છે ખરા,
જો કોઈ નવ તત્વ ને ઉડાડે
તો જ્ઞાન ખોટું છે. સમજી ભાઈ,
એટલા રવાડે કરી દે ના,
અને નવ તત્વ ઉડાડી દઈએ જ્ઞાન ના ધ્યેય માંથી તો જ્ઞાન ખોટું છે. નવ તત્વ સ્વરૂપ જ આત્મા છે એમ માને તો પણ અજ્ઞાની ને મીઠા દ્રષ્ટિ રહી જાય છે, તો દ્રષ્ટિ ના વિશે ખોટા છે. દ્રષ્ટિ નો હાથ માં આવતો
જીવો તો છે, સત્ય છે, આત્મા સૂક્ષ્મ છે.
સમજાય છે તો સારું થાય, સમજવા જેવું છે બાપુ. વાત
બહુ ભૂતાન
પાછો અચાનક ભૂતાન. હા, એ તો યોગાનુયોગ એવો હોય જ. જ્યારે સમજવાની પાત્રતા થાય ને ત્યારે કોઈને કોઈ કહેનારે ને
મળે છે.
એવો યોગ છે જે બનાવ બની જાય. એમ કે છે આચાર્ય ભગવાન, અરે જગતના પ્રાણીઓ, હું મારા આત્માના અનુભવથી કહું છું કે હું શુદ્ધ છું. પણ હું શુદ્ધ છું એના તમને કારણો આપું કે વર્તમાન જે
ઇતરાદી પરિણામ અમને પ્રગટ્યા છે,
અમારા જ્ઞાનનું જ્ઞેય છે, જણાય છે પરિણામ.
પરિણામ નથી એમ નહીં,
સંવન લીલાના પરિણામ છે, પણ એનાથી હું અત્યંત જુદો છું.
માટે હું શુદ્ધ છું,
માટે હું શુદ્ધ છું. પુણ્ય પાપના પરિણામથી જુદો અને ધર્મના પરિણામથી પણ જુદો. પુણ્ય પાપ આશ્રવ બંધ અધર્મના પરિણામ, એનાથી હું જુદો. અને ધર્મના જે પરિણામ અમને પ્રગટ થઈ ચૂક્યા છે એનાથી પણ હું અત્યંત જુદો છું.
માટે
શું હું શુદ્ધ છું, માટે હું શુદ્ધ છું. હવે આજની સંધિ કરવી
કારણ આપશે.
નવ તત્વો તેમનાથી સંકોચ કિરણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે. હું કેવો છું કે સંકોચ કિરણ એવો ને એવો પરિણામ ગમે એવા પલટે પણ એનામાં ફેરફાર થાય, મારામાં નહીં. હવે જગતના જેવા નથી થયું કે પરિણામ નો ફેરફાર દેખીને એમ થયું કે મારામાં ફેરફાર છે. મારો ક્રોધ જીતો,
મારો ક્રોધ જીતો,
મને લોભ કસાય ઘૂટો અને મને લોભ કસાય ઘૂટો. હું લોભી છું,
હું પાપી છું, હું પુણ્ય વાળો. અરે નથી તો હું પુણ્ય વાળો નથી, પાપ વાળો. સાંભળતો
ખરો, એ તો બધા પરિણામના ધર્મ છે, વ્યવહાર નીનો વિષય છે. એનાથી તો આત્મા જુદો છે એને શ્રદ્ધામાં લે. શ્રદ્ધામાં આવી શકે છે. 14મી ગાથામાં શિષ્ય પ્રશ્ન કરે છે,
14મી ગાથા સમય સારી
અબધ પ્રશ્ન, એમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે પ્રભુ
તમે એમ કહેશો કે આ
આત્માનો અનુભવ થઈ શકે છે, તો મારો એક પ્રશ્ન છે કે વર્તમાનમાં હું લિખા રહી છું, વર્તમાનમાં મારા પરિણામની અંદર રાગ દ્વેષ મોહ શોક દુઃખ એ બધા પરિણામ છે, મારી દશામાં આ પરિણામ છે,
તો એવા તારે હું આત્માનો અનુભવ કેમ કરી શકું?
તમે કયો છો આત્માનો અનુભવ થઈ શકે, તો મને એમાં મારો પ્રશ્ન ઉઠે છે કે આવી મારી પરિણામની સ્થિતિ છે, પરિણામ બગડેલા છે. હું નિખાલસ ભાવે એકરાર કરું છું, માયા કપટ નથી કરતો. શિષ્ય કહે છે કે હું માયા કપટ કરતો નથી, મને સમયદશ નથી થયું, હું પાપી છું, મિથ્યાદશી મારા પરિણામમાં છે,
મને પરપદાર્થ વાલા લાગે છે.
દુકાન તો અહીંયા મેં રાખી છે,
ભલે દુકાન તો બહાર નીકળું પણ અહીંયા લગાડીને બહાર નીકળું છું.
મમતા એની પણ એવી તીવ્ર મમતા પરપદાર્થ પ્રત્યે તીવ્ર લોભ અને તીવ્ર માન, તીવ્ર ક્રોધ,
આવા વર્તમાનના પરિણામ ચાલુ છે
એ વખતે આત્માનો અનુભવ કેમ થઈ શકે? એનો અભાવ
થતા અનુભવ
થઈ શકે, પણ આ પરિણામ તો બધું જ છે. અને તમે અમને કહો છો કે આત્મા અનુભવ થઈ શકે,
તમને કહે તો અલગ અલગ છે, એમાં અમે ચિંતા કરતા
નથી. તમે કહો છો કે બધાને અનુભવ થઈ શકે, એ તો અમને
ખબર
પડે ત્યારે એ ઉત્તર આપે. એ બધા પરિણામ અભૂતાર્થ હોવાથી આત્મા
અનુભૂતિ થઈ શકે.
હવે અભૂતાર્થ એટલે શું? કે તારા ત્રિકાલ સ્વભાવમાં એનું ન હોવું છે.
તારા ત્રિકાલ સ્વભાવમાં એ નથી,
તારા ત્રિકાલ સ્વભાવ જે જ્ઞાયક ભાવ એમાં
એનો કર્મ કરાવ છે.
એટલે તું તારા ત્રિકાલ સ્વભાવની સન્મુખ થા તો તને જ્ઞાન ને આનંદ નો અનુભવ આવશે,
પણ તને રાગ ના પછી
અનુભવ આવશે. કેમ નહીં આવે કે તારા સ્વભાવમાં એની નાસ્તી છે,
તારા સ્વભાવમાં એનો અભાવ છે.
તેથી સ્વભાવની સન્મુખ થતા જે સ્વભાવ છે તે તારા જ્ઞાન
મારા પતિના અનુભવમાં આવશે,
જે તારામાં નથી એનો અનુભવ આવશે નહીં. નક્કી છે કે સંકોચ એ જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ.